મહારાજ વશિષ્ઠજી કુલગુરુ તરીકે ભગવાનની સાથે અનેક શાસ્ત્રોની વાતો સત્સંગ રૂપે કરતા ભગવાનની પાસે જે માગવાનું હતું, જે પ્રાપ્ત કરવાનું હતું મેળવી લીધું, કે મળે તો માત્ર આપના ચરણોની ભક્તિ જ મળે, અને એ ભક્તિ એવી હોય કે જેમાં ઘસારો સેજે કાપી આલવાનો નહીં, ડેપ્રિશિએશન મળશે નહીં, જે હોય તે પૂરેપૂરું, એક બે પાંચ પચીસ વર્ષ માટે નહીં, જન્મ જન્મ પ્રભુ પદ કમલ કબહુ ઘટે જનીને, મારો પ્રેમ આપના ચરણોમાં ક્યારે પણ રતિભર ઓછો થાય નહીં. બસ આટલું જ જે પ્રાપ્ત કરવાનું હતું. કયું? ઉમા અવધ બાસી નર નારી કૃતાર્થ રૂપ. એમ વશિષ્ઠ મહારાજ પણ રઘુવંશના કુલગુરુ પુરોહિત બનીને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે, જેને કહેવાય ને જન્મ જન્મારો સફળ થઈ ગયો, કૃતકૃત્ય થઈ ગયા. એમ વશિષ્ઠ મહારાજ પ્રભુની પાસેથી માત્ર આટલી જ પ્રસાદીની માગણી કરી, મને આપનો આટલો જ પ્રસાદ આપો, જન્મ જન્મ રતિ રામ પદ. બસ આટલો જ કહીને કેટલું માગ્યું? ભવ ભવનું. બસ આટલું જ આપો ને, જન્મ જન્મ ભવો ભવે જસ ભક્તિ શાન મે ભવે ભવે, જન્મો જન્મની ભક્તિ આપજો. કહેવાય કેટલું? ભક્તિ. પણ લઈ લીધું કેટલો? પેલા માજી હોય ને ઘરડા, લગભગ 95-90 વર્ષના હોય, અને ભગવાન કે કઈક માગવું હોય તો લઈ લો, તો કે શું? મારા દીકરાના દીકરાનો દીકરો એને હાથમાં માંડી અવેલીએ સોનાના ઇંચકે બેઠેલો જો. આટલું બધું માગી લે તો અહીંયા, પણ અહીંયા તો અહીંયા વશિષ્ઠજી મહારાજે પણ માગી લીધું, થોડું નહીં, આ જન્મનું નહીં, એ ડોશીની માફ છેતરાયેલ નહીં, બે પાંચ પેઢીઓનું નહીં, માત્ર હોનું જ નહીં, જન્મ જન્મ. લખ 84માં જ્યાં સુધી ભમતો રહું ત્યાં સુધી આપની ભક્તિ એક ક્ષેજ પણ ઓછી થવી જોઈએ નહીં. સરોવરમાં પાણી ભર્યું હોય ને તો ઓછું થાય, અનાજની ગુણો ભરેલી હોય તો એમાં ઘટ પડે, પણ મારામાં પ્રભુ ઘટ નહીં જ, મારામાં ઘટ મળશે નહીં. વેપારી તોલે ને તો ઘટ કાપી લે, પણ પ્રભુ મારામાં ગમે તોલવું હોય તો તોલજો, પણ સહેજે ઘટ કાપવા નહીં. કબહુ ઘટે જની. બસ આટલું માગી વશિષ્ઠ મહારાજ પોતાને આશ્રમે પાછા. અને કુલગુરુ તરીકે આટલી બધી શ્રદ્ધા ભાવના પ્રભુ પ્રત્યે રાખે એટલે પ્રભુને પણ ખૂબ જ ના પ્રીતિપાત્ર થઈ પડ્યા વશિષ્ઠ મહારાજ, કે આવા ઋષિ આવા તપસ્વી અને મારે માટે આવો ઊંચો ભાવ રાખે. એટલે સદભાવ પરસ્પર, ગીતાના પરસ્પરમ ભાવયંતા, પરમ કલ્યાણ જેને પ્રાપ્ત કરવું શ્રેય, પરમ અવાપ્સ્યથ, જેને પરમ કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો હંમેશા પરસ્પર સદભાવ કેળવી લેવો, કોઈના પ્રત્યે ક્યારે પણ કુભાવ વેર ઈર્ષા દેખાય છે જ પણ નહીં, માત્ર સદભાવ. અને એ સદભાવ વશિષ્ઠ મહારાજે પરમાત્મા પ્રભુ રામની અંદર મૂક્યો, તો ભગવાન રામે પણ વશિષ્ઠ મહારાજનામાં કુલગુરુ તરીકે, ઋષિ તપસ્વી તરીકે એટલો જ ભાવ મૂક્યો છે, એને કારણે પરમ કલ્યાણ વશિષ્ઠ મહારાજ નું થઈ
ગયું.
હવે આ બાજુએ વશિષ્ઠ મહારાજ પધારી ગયા રાજમહેલ માંથી, એટલે હનુમાનજી ભરત લક્ષ્મણ શત્રુઘ્ન બધા ભાઈઓ સહિત, અને એ બધા સુખ ને સુખ આપવા વાળા બધા સેવકોને પ્રભુએ સાથે લીધા. પછીથી અયોધ્યામાંથી પ્રભુ બહાર પધાર્યા, એટલે પ્રભુ અયોધ્યાથી બહાર નીકળી ગયા એટલે હવે માત્ર અયોધ્યામાં જ નથી રહેવાના, એ પ્રભુ વ્યાપક છે, સર્વત્ર છે. અને રામરાજ, તુલસીદાસજી તો કહે છે કે રામરાજ થયા સ્થપાયા પછી ક્યારે પૂરું થયું જ નથી. એટલે પ્રભુ હવે અયોધ્યાની બહાર નીકળીને સમસ્ત જગત અને વિશ્વની અંદર પ્રભુ બિરાજવાના છે. એટલે અહીંયા આગળ એક સંકેત કરી દીધો, પછી પ્રભુ ભરત લક્ષ્મણ શત્રુઘ્ન હનુમાનજી જેવા સુખદાયક સેવા કરવા વાળા સેવકો લઈને અયોધ્યાની બહાર નીકળી ગયા, પધારી ગયા. બધાને જોઈને પ્રભુએ સૌને આનંદ આપે એવી એવી વાણીથી કહ્યું, તમે બધા ખૂબ પુણ્યશાળી છો, તમે બધા બહુ ભાગ્યશાળી છો, તમે બધા ખૂબ સારા છો, એમ કરીને પ્રભુએ દરેકને ખૂબ સરસ રીતે પ્રશંસા કરી બધાની. જે જેને જે કઈ ગમતું ભાવતું હતું જોઈતું હતું એ બધું તે બધું એમને વહેંચી આપ્યું. લા તમે લઈ જાવા, તમે લઈ જાવા, તમે લઈ જાઓ, જેમ વીલ કર્યું હોય ને કે આટલું તારું, આટલું તારું, તું આવ્યો છું એને આટલું આપી દેજો, તું આવ્યો એને એને આપી દેજો, ફલાણું આપી દેજો, લખ્યા પ્રમાણે એને આટલું આપજો. એમ ભગવાને અહીંયા આગાડી સૌને જેને જે જે ફાવતું અનુકૂળ હતું એ બધાને આપ વેચી આપ્યું, લઈ જાઓ, તમે પણ લઈ જાઓ, લઈ જાઓ. અને જે આખા જગતનો આખા વિશ્વનો થાક ઉતારનાર એ પ્રભુ આજે અહીંયા થઈ થોડાક શ્રમિત થયા હોય એવા લાગે. દરેક માણસને જીવનના છેડે આ શરીરનો ભાર, આ જીવનનો ભાર અનુભવાય જ, વધતો ઓછો, કે શરીર બોજરૂપ લાગે, આ જીવન હવે જીવવા જેવું રહ્યું નથી એમ લાગે. એમ અહીંયા આગળ આખા જગતનો આખા ચરાચરનો શ્રમ ઉતારવા વાળા ભગવાન, એમને થોડોક શ્રમ અનુભવાયો. દરેક વ્યક્તિના જીવનનો આ તો અનુભવ છે, જુવાનીમાં ખબર નહીં પડે, હજુ જીવવું છે, ના મરવું નથી, પણ અમુક અવસ્થા આવી જાય ને હવે તો લઈ લેતો સારું, છૂટાય તો નિરાંત થાય. આમ દરેકનામાં જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર જેને કહેવાય, કે શ્રમ થાય. 95-90 વર્ષ થાય, એક માજી હતા, મને 106 વર્ષ ગયા વિદ્યાનગરમાંથી, ફોન કરે કે બાપુ હવે લઈ લ્યો, હવે હવે જેવું હવે રહેવું નથી, હવે તમે કૃપા દયા કરો, હવે જવાય તો સારું. શ્રમ પાય, એ જીવનનો શ્રમ બોલે, જેને થાક કહેવાય. ઘણી વાર એમને કંટાળામાં બોલી નાખે, ભાઈ થાક્યા આવે તમારાથી, તમારાથી કંટાળીને બોલે થાક્યા, પણ વાસ્તવિકમાં થાક્યા ના હોય. પેલો અંતર પાછળ ધક્કો મારું હોતું છે, પેલો આપવા પી લો ને તરત પાછો હટી જાય નહીં, એ થાક્યા માત્ર દેખાવનો. પણ જીવનની અવસ્થા જયારે પરિપક્વ આવે ને ત્યારે માણસને દરેકને પોતાના જીવનનો થાક એને પોતાને અનુભવાય. એમ ભગવાને પણ આ હાથી ઘોડા રથ જે કઈ સંપત્તિ હતી બધું આપ્યું બધાને, જેને જે જોઈતું હતું એને આપ્યું. પછીથી ભગવાનને થોડોક જીવનનો શ્રમ, હવે ભગવાનને શ્રમ લાગવાનો હતો, આટલી સૃષ્ટિનું જે નિર્માણ કરી રહ્યો છે, આટલી મોટી સૃષ્ટિને જે સાચવી રહ્યા છે એને નિભાવી રહ્યા છે, આખી સૃષ્ટિને સુખ શાંતિ આપવા વાળા, એને કઈ થાક લાગતો. આપણે રોજ ભગવાનને સુવાડીએ, જગાડીએ, શાલ ઓઢાડીએ, સઘળી મૂકીએ, પાછા ખીચડો વહાણ ખવડાવીએ, કેમ ઠાકોરજીને કષ્ટ ના હોય. એટલે એક ભાવ છે, અહીંયા તુલસીદાસજીનો પણ એક ભાવ છે પ્રભુ પ્રત્યે, મારા ઇષ્ટદેવ છે, થોડોક શ્રમ એમને થયો. એટલે જ્યાં સરસ મજાની આમ ઠંડક છાંયડો આપે એવી આંબાવાડી હતું ને ત્યાં ત્યાં પ્રભુ પહોંચી ગયા, બહાર નીકળી ગયા.